నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కురుకొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వాహాయ భవాయ సర్వమా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका साथे जयचंद जी पंडित ना भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामी ना प्रवचनों ए बधाने साथे राखी अने आपणे साथे करीए छीए. एमां कर्ता कर्म अधिकार चाले छे एनी गाथा 72મી નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 72મી ગાથાની અંદર ટીકાના બે ભાગ પાડે આપણે. એમાં જે પહેલો ભાગ છે એમાં ચાર બોલ આવે છે અને એ ચાર બોલ સંબંધી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે કરી રહ્યા છીએ. એમાં બે બોલ ઉપરની વાત આપણે લીધી, હવે ત્રીજો અને ચોથો બોલ આપણે લઈએ. પહેલા ચાર બોલ શું છે એ ફરીથી સહેજ પુનરાવર્તન કરી લઈએ જેથી કરીને સમજવામાં કોઈને તકલીફ ના પડે. 72મી ગાથાની અંદર મૂળ વાત એ છે કે આશ્રવો અને આત્મા એ બંનેને ભિન્ન પાડવાના છે અને એ જ્ઞાન દ્વારા ભિન્ન પડી શકે છે. એટલે જ્ઞાન દ્વારા આશ્રવો કઈ રીતે ભિન્ન પડે છે એ સમજાવતા ગાથામાં એમ કહેવામાં આવ્યું કે આશ્રવોનું અશુચિપણું એટલે મલિનતા અને એનું વિપરીતપણું એટલે ભગવાન આત્માથી એ તદ્દન વિપરીત ભાવે છે એને કારણે એ દુઃખના કારણ છે. અને એમ જ્યારે એને જ્ઞાન થાય છે, ભેદ જ્ઞાન થાય છે, તો પછી એ જીવને આશ્રવોથી તરત જ નિવૃત્તિ થાય છે. ટીકાના પહેલા ભાગમાં એ વાત લેવામાં આવી કે એ શેવાળની માફક પાણીમાં લીલ શેવાળ હોય છે એની માફક આ આશ્રવો છે તે અપવિત્ર છે અને એ ચેતન નથી. ભગવાન આત્મા ચેતન છે એનાથી એ વિપરીત સ્વભાવવાળા અચેતન જળ છે. અને એ પછીથી આશ્રવો છે એ આકુળતા ઉપજાવનારા દુઃખના કારણો છે અને દુઃખના કારણો છે એમ જ્યારે જાણવામાં આવે અને ભગવાન આત્મા તે શાશ્વત સુખનું કારણ છે એવો તફાવત જ્યારે જાણવામાં આવે છે ત્યારે એવું ભેદ જ્ઞાન કરતા આ આશ્રવ અને આ આત્મા એ તરત જ આશ્રવોથી નિવૃત્ત થાય છે. આ પ્રમાણેના આ ચાર બોલની વાત લેવામાં આવી અને એના પછીનો જે બીજો ભાગ છે એ આપણે પછીથી કરવાના છીએ. તો આ ચાર વસ્તુ જે લેવામાં આવી છે એમાંથી આપણે બે વાત લીધી. એક તો વાત એ છે, સૌ પહેલી વાત લીધી કે આશ્રવો કેવા છે એની વાત લીધી, એની મલિનતાની વાત લીધી અને એની વિપરીતતા વિશે પણ આપણે વાત લીધી. અને ત્રીજા બોલમાં એ આશ્રવો દુઃખનું કારણ છે એ વાત આવી. આશ્રવો છે તે દુઃખનું કારણ છે એમ એમાં કહેવામાં આવ્યું. એટલે હવે બીજા બોલમાં અહીંયા પાના નંબર 37 ઉપર છેલ્લે એ વાત આપણે કરી કે આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવી છે અને વિજ્ઞાન ઘનનો અર્થ કર્યો. એટલે ત્યાં ગુરુદેવે એમ કહ્યું કે આત્મા સદાય વિજ્ઞાન ઘન સ્વભાવી છે. વિજ્ઞાન ઘન એટલે જ્ઞાનનો ઘનપિંડ, નિબિડ નકોર, કે જેની અંદર એ રાગનો કે પરનો કે પરભાવનો સમાવેશ થઈ શકતો જ નથી, એ પહોંચી શકતા નથી, વ્યાપી શકતા નથી. આવો વિજ્ઞાન ઘન સ્વરૂપ આત્મા પોતે જ ચેતક છે, પોતે જ જાણનારો છે, તેથી શુદ્ધ ચૈતન્યથી જુદો નહીં એવો એકરૂપ સ્વભાવવાળો છે અને રાગાદી વિકાર પોતે પણ જાણનારો નથી, પોતાને જાણતો નથી કે પરને જાણતો નથી, એટલે એ જડ છે, અચેતન છે અને એવા સ્વભાવવાળો છે, એ આત્માથી જુદો છે. એ પ્રમાણે ભેદ જ્ઞાન કરી અને શુદ્ધ ચૈતન્યના લક્ષ્ય પરિણમતા જે જ્ઞાન થાય, એ જ્ઞાનથી કર્મનો બંધ અટકે છે, એટલે કે કર્મનો બંધનો નિરોધ થાય છે. આ એકમાત્ર ઉપાય છે. હવે આ ઉપાય કર્મબંધના નિરોધ તરીકે દર્શાવ્યો એટલે કોઈકને એવો પ્રશ્ન થયો, કર્મબંધ ન થાય એના માટે તો ઉપાય તરીકે તો કંઈ પ્રત્યાખ્યાન પછખાણ એવું તો કંઈ આવ્યું નહીં, એટલે પ્રશ્ન કર્યો કે આમાં પછખાણ તો આવ્યું નહીં, અને પછખાણ નથી આવ્યું તો પછી બંધ કેવી રીતે અટકે? અભ્યાસ પૂરેપૂરો ન હોય ને, સામાન્ય ઉપર છેલ્લો અભ્યાસ હોય, કોઈકના સ્વાધ્યાય કે પ્રવચન સાંભળી લે, પોતે જાતે તો કોઈ અભ્યાસ કરે નહીં, અને એટલા માત્રથી જેમ માને કે આપણે ધર્મ માર્ગમાં છીએ, એટલા માત્રથી ધર્મ થાય નહીં. કેમ કે જે કંઈ ઉપદેશ આપવામાં આવે, શાસ્ત્રની વાત કરવામાં આવે, એ મુખ્ય હોય એટલી વાત કરવામાં આવે, પણ પૂરેપૂરી વાત તો પછી પોતે જાતે શાસ્ત્ર વાંચીને કરવી પડે. આપણે સ્કૂલ કોલેજમાં ભણતા હોઈએ ત્યારે પણ એવું જ હોય છે, એમાં ખાસ કરીને કોલેજના શિક્ષણમાં કંઈ બધું ભણાવવામાં આવતું નથી, મુખ્ય વાત કહેવામાં આવે અને એ સંબંધીની બાકીની બીજી બધી વાત જાતે જ વાંચવી પડે. અને માસ્ટર્સ કરતા હોઈએ ત્યારે તો ભાગ્યે જ કંઈક લેક્ચર હોય છે, એમાં તો 15-20 હજાર પાના વાંચવાના હોય અને એની સામે ભાગ્યે જ 40-50 લેક્ચર હોય, એટલે કંઈ એ બધી વાત એમાં આવી જાય એમ નહીં, પોતે જાતે જ પુરુષાર્થ કરવો પડે. એટલે એવા જીવો હોય જે માત્ર કોઈકનો ઉપદેશ સાંભળે, જે આવે એનો ઉપદેશ સાંભળે, જે આવે એની પાસે સ્વાધ્યાય કરે અને પછી કંઈ નહીં, પછી પોતે જાતે કંઈ અભ્યાસ જ નથી કરતા, એટલે એને ઉપર છલ્લું જે જ્ઞાન હોય એને આવા પ્રશ્ન થાય. શું પ્રશ્ન થયો? કે પછખાણની વાત આવી નહીં, પ્રત્યાખ્યાનની વાત આવી નથી, તો પછી બંધ કેવી રીતે અટકે, કર્મનો બંધ અટકે કેવી રીતે? અમને તો એવું ખ્યાલમાં છે કે પછખાણ દ્વારા જ કર્મનો બંધ અટકે. એને ઉત્તર આપે છે કે ભાઈ, તને પછખાણના સ્વરૂપની ખબર નથી. પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કેવું છે, પછખાણ કહો કે પ્રત્યાખ્યાન કહો, એ આપણે ભવિષ્યકાળ માટે કરીએ છીએ, એ પ્રતિજ્ઞા રૂપે ખરેખર તો કરવામાં આવે છે, પણ એ પ્રતિજ્ઞા રૂપે પછખાણ કેવી રીતે કરવામાં આવે છે? તો કે સાચું સ્વરૂપ સમજી અને પછી એ ત્યાગ રૂપે કરવામાં આવે છે, કે આ વસ્તુ યથાર્થ નથી તો એવા એવા ભાવો ને હું ક્યારેય આદરીશ નહીં, એ રૂપે આપણે પછખાણ કરતા હોઈએ છીએ. એટલે ગુરુદેવ અહીંયા એ વાતને સમજાવે છે કે ભાઈ, તને પછખાણના સ્વરૂપની ખબર નથી. જ્ઞાન અને રાગનું ભેદ જ્ઞાન થતાં, જ્ઞાન અને રાગ આ શુભાશુભ ભાવ, એ બધા રાગ, એનું ભેદ જ્ઞાન થતાં, એટલે કે એ ભગવાન આત્માથી જુદા છે, એ રૂપે આત્મા પરિણમતો દેખાય છે, તો એ અજ્ઞાન અવસ્થામાં છે અને એ રૂપે પરિણમતો દેખાય છતાંય આત્મા એ રૂપ થતો નથી, એમ ભેદ જ્ઞાન થાય. આત્મા અન્ય ભાવ રૂપે પરિણમન કરે છે, અન્યનું પરનું લક્ષ્ય કરીને જે ભાવે પરિણમન કરે છે એ બધું રાગ છે, અને એનાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એમ જેને ભેદ જ્ઞાન થયું છે. અને એવું ભેદ જ્ઞાન થાય છે કઈ રીતે? તો શુદ્ધ ચૈતન્યના લક્ષે જે સ્વરૂપના શ્રદ્ધાન અને જ્ઞાન પ્રગટ થયા, એમાં એને પોતાનું સ્વરૂપ અનુભવમાં આવે છે અને એને સ્પષ્ટ થઈ જાય છે, એટલે ભેદ જ્ઞાનની પૂર્ણતા ત્યાં પ્રગટે છે કે આ એમ જ છે. એટલે સ્વરૂપના લક્ષે જે જ્ઞાન થાય છે ત્યાં એને પછી એ રાગ અને આત્મા જુદા પડી જાય છે, અને એ વખતે જે થોડાક સમય માટેની સ્વરૂપમાં સ્થિરતા થાય છે, એટલે કે અંશે સ્વરૂપમાં સ્થિરતા થઈ, એનું નામ જ પ્રત્યાખ્યાન અથવા પછખાણ છે. જો પ્રત્યાખ્યાન પછખાણની વ્યાખ્યા કરી, કેમ કે પ્રત્યાખ્યાન પછખાણ આત્માને લક્ષે છે, પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, તો એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવા માટે એવા સ્વરૂપ એવા ભાવ સિવાય અન્ય ભાવ છે એવા અન્ય ભાવથી રહિત થવા માટેની પ્રતિજ્ઞા કરવી એનું નામ પછખાણ છે. તો પ્રતિજ્ઞા કરવા માત્રથી પછખાણ થતા નથી, પણ પ્રતિજ્ઞા થાય અને એનું ફળ આવે તો એ પછખાણ થયું કહેવાય. તો પ્રતિજ્ઞા સફળ થઈ ક્યારે કહેવાય કે એને વિપરીત ભાવે પનંબવાના જે પછખાણ કર્યા હતા કે વિપરીત ભાવે આત્માનો ભાવ છે એ સિવાય અન્ય ભાવે હું પરિણમન નહીં કરું અને એ ભાવને હું મારા નહીં માનું એવો કોઈપણ પ્રત્યાખ્યાનમાં કોઈપણ પછખાણમાં ભાવ પડેલો છે. અને એનું ફળ ત્યારે આવે કે જ્યારે ખરેખર એવા વિપરીત ભાવે નહીં પરિણમતા પોતે સ્વભાવ ભાવે પરિણમે છો તો એ ફળ આવ્યું કહેવાય, તો એ પછખાણ ફળ્યું કહેવાય. એટલે અહીંયા ગુરુદેવે એ વ્યાખ્યા કરી છે કે જ્યારે સ્વરૂપમાં એ જાય છે અને ત્યાં અંશે પણ સ્થિરતા થઈ તો સમજવું કે એને એ વખતે પછખાણ છે, પ્રત્યાખ્યાન છે. સમ્યક્ત થતા મિથ્યાત્વ સંબંધીનો અને અનંતાનુબંધીનો બંધ તો એને થતો જ નથી, અને જે અલ્પબંધ થાય છે તે ગૌણ છે, કેમ કે અનંતાનુબંધ હવે થવાના નથી. ભેદ જ્ઞાનના બળે સ્વરૂપ સ્થિરતા વધારતા, સ્વરૂપમાં સ્થિરતા વધારે ને વધારે સમય સુધી કરતા તેનો પણ અલ્પકાળમાં નાશ થઈ જાય છે, એટલે કે જે અલ્પકર્મ બંધાય છે એનો પણ નાશ થાય છે. અજ્ઞાની આ બધું સમજ્યા વિના, પોતાના સ્વરૂપનો સ્પર્શ કર્યા વિના એ બાહ્ય ત્યાગને અને શુભભાવને પછખાણ માને છે, એટલે એને તો આવું કંઈ પ્રાપ્ત થતું નથી. શુભભાવ તો ચૈતન્યથી જુદો અન્ય સ્વભાવવાળો છે, અચેતન છે, બંધરૂપ છે, અને એનાથી બંધન કેવી રીતે અટકે? એટલે જે પ્રત્યાખ્યાનની વાત કરી એ માત્ર શુભભાવ રૂપે હોય તો એનાથી તો બંધ પડે પણ બંધ અટકે નહીં. તો બંધ કઈ રીતે અટકે છે? તો કે જ્ઞાનથી બંધ અટકે છે. જ્ઞાન દ્વારા, કેવા જ્ઞાન દ્વારા? ભેદ જ્ઞાન, આત્મા અને રાગ એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન. રાગ શું છે? એ આશ્રવો છે, એને લીધે થઈ અને કર્મનો બંધ પડે છે. એ બંને વચ્ચેનું અંતર સમજીને, બંને વચ્ચેના તફાવતને સમજીને જ્યારે ભેદ જ્ઞાન કરે છે કે આ હું નહીં, આ ભાવ છે તે શુભ અથવા અશુભ ભાવ છે, એ મારો ભાવ નથી, હું એનાથી જુદો ચેતન છું, અને આ ભાવ છે તે જળ ભાવ છે, આ ભાવને કારણે બંધ પડે છે, એ આશ્રવ છે, એમ કરે છે ત્યારે એને એનાથી જુદા પડવાનું થાય છે. અને એવું ભેદ જ્ઞાન થતા એ પછી એવા આશ્રવે પરિણમતો નથી. હવે ત્રીજો બોલ અહીંયા કહે છે, પાના નંબર 38 ઉપર બીજા પેરેગ્રાફમાં ત્રીજો બોલ કહે છે કે આશ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે. આકુળતા ઉપજાવનારા છે આશ્રવોને કારણે, પુણ્ય અને પાપના ભાવ, આશ્રવ એટલે પુણ્ય અને પાપ, એ બંનેને કારણે આકુળતા થાય છે, આકુળતા ઉપજાવનારા છે. સાથે રહેલો વિકલ્પ શુભ ભાવનો હોય, એટલે દયા દાન આદિ એવા શુભ ભાવનો હોય, કે એ વખતે અને અશુભ ભાવનો વિકલ્પ હોય તો પણ એ બંને બંધના કારણ છે. એટલે આશ્રવો છે તે શુભ કે અશુભ એ બંધના કારણ છે, અને એને કારણે થઈ અને આકુળતા થાય છે, દુઃખ થાય છે, એમાં એને નિરાકુળ આનંદ થતો નથી. ભગવાન આત્મામાં જતા નિરાકુળ આકુળતા વિનાનો આનંદ અને સુખનો અનુભવ થાય છે. એમાં આગળ ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપના ભાવ બંને આકુળતા ઉપજાવનારા છે. આ દયા દાન આદિ શુભ ભાવ જે થાય તે આકુળતા ઉપજાવનારા છે, કેમ કે એ ભાવ જ્યારે હોય છે ત્યારે પણ, શુભ ભાવ હોય છે ત્યારે પણ એને આત્મપ્રદેશોનું કંપન હોય છે. શુદ્ધ ભાવ હોય તો જ આત્મપ્રદેશોનું કંપન હોય નહીં. શુદ્ધ ભાવ એટલે પોતાનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા ભાવે પરિણમન થાય તો એમાં કોઈ વિશેષતા નથી, માટે આત્મપ્રદેશોનું કંપન થતું નથી, આકુળતા થતી નથી અને આત્માની શાંતિ હણાતી નથી. કોઈપણ પ્રકારનો શુભ ભાવ હોય તો એ શુભ ભાવ છે એ પણ એ આત્મપ્રદેશોનું કંપન કરાવનારો છે. તીર્થંકર નામ ગોત્ર બંધાય એવો ભાવ પણ આત્મપ્રદેશોનું કંપન કરાવનારો શુભભાવ છે. અને એટલે એમાં જે કંપન કરાવે એ ભાવને દુઃખનું કારણ કહેવામાં આવ્યો છે. આ વાત આપણે અગાઉ લીધી છે. હવે અહીંયા આગળ બીજી વાત કરે છે કે શુભભાવ કરવા કે નહીં એના વિશે એક પ્રશ્ન કરે છે પાના નંબર 39 ઉપર કે ભાઈ શુભભાવ તો કરવા જોઈએ ને. કેમ કે અગાઉ જે વાત આવી એમાં એક વાત ગુરુદેવે એમ કરી કે પદ્મનંદી મુનિરાજ વનવાસી હતા અને એવો દાનના અધિકારમાં એમણે એ પ્રમાણે વાત કરી, દાનની વાત કરતા કે તારી શાંતિ દાજીને આ શુભભાવ થાય છે. દાનનો ભાવ એ શુભભાવ એ પણ તારી શાંતિ દાજીને એટલે આત્માની શાંતિ જે છે એ એમાં દજાય છે. અને તેને લઈને જે પુણ્ય કૃપી ઉકળિયા બંધાયા તેના ફળમાં આ 5-50 લાખની ધૂળ સંપત્તિનો સંયોગ તને દેખાય છે. પુણ્યને કારણે તને સંપત્તિ મળે છે. તેનો જો સારા ધાર્મિક કાર્યોમાં ઉપયોગ ન કર્યો તો તું કાગડામાંથી પણ જઈશ. કેમ કે કાગડો પણ એને મળેલા જે દાઝેલા ખીચડીના ઉકળિયા છે, દાઝેલી ખીચડીના ઉકળિયા એને એ એકલો ખાતો નથી પણ બીજા કાકા કરી અને કાગડાઓને બોલાવી ભેગા કરીને ખાય છે. તો પછી તને જે આ પુણ્યને કારણે જે સંપત્તિ મળી એને તું દાનમાં નહીં વાપરે તો તું કાગડા કરતા પણ બદતર છે. એટલે શાસ્ત્રમાં ત્યાં લોભાદી અને અશુભ ભાવને ઘટાડી અને શુભભાવ કરવા પૂરતી જે વાત કરી છે એ વ્યવહાર નહીંનું કથન છે. એ વ્યવહાર નહીંનું કથન છે. છતાં એવી વાત આવી એટલે એક પ્રશ્ન કર્યો તો પછી શુભભાવ કરવા કે નહીં. શુભભાવ દ્વારા ધર્મ છે એ માન્યતા વિપરીત છે, એ મિથ્યાત્વ છે. શુભભાવ વિશેની ઘણી સ્પષ્ટતાઓ કરવાની જરૂર છે. જ્યાં સુધી એ સ્પષ્ટતાઓ પૂરેપૂરી ન થાય ત્યાં સુધી જીવને શુભભાવ પ્રત્યેનું આકર્ષણ રહ્યા જ કરશે. શુભભાવને એ ધર્મ માનશે. તો એના સંબંધી જે વાત કરી છે આપણે અહીંયા લઈએ છીએ કે એ શુભભાવ કરવા એમ શાસ્ત્રમાં આ રીતે તો વાત આવે છે. બીજી પણ અનેક જગ્યાએ શાસ્ત્રમાં વ્યવહાર નયના કથનમાં એવી વાત આવે છે. 12 ભાવનાની વાત છે એમાં પણ શુભભાવ વિશે ઘણી વાત કરવામાં આવી છે કે શુભભાવ કઈ રીતે છે અને શુભભાવ કરવો એવી વાત જ ચાલે. અશુભને દૂર કરવા માટે શુભભાવ હોય છે એમ પણ કહેવામાં આવે છે. શુભભાવને સહકારી કારણ પણ કહેવામાં આવે છે. આ બધી વાત છે ત્યારે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ કરવાની તો વાત જ નથી. અહીંયા કરતા કર્મ અધિકાર છે ને એટલે એની મુખ્યતાથી આ ઉત્તર આપ્યો છે. તમે શુભભાવ કરવાની વાત કરો પણ પ્રભુ કોઈ કરવાની તો અહીંયા વાત જ નથી. આત્મા એ કરી શકતો જ નથી. આત્મા શુભભાવ કરી શકતો નથી. આત્મા અશુભભાવ કરી શકતો નથી. આત્મા તો પોતે પોતાના ભાવે જ રહે છે. શુભભાવ થાય કે અશુભભાવ થાય છે ત્યારે એવો ભાવ એ એની પર્યાયમાં થાય છે, એ એની જન્મક્ષણ છે, એનો કરતા આત્મા નથી. આ વાતને હવે આજે લેવાની છે, એનો થોડોક વિસ્તાર પણ આપણે સમજવાનો છે. એટલે શુભભાવ જીવને થાય છે, સાધક જીવને શુભભાવ આવ્યા વિના રહેતો નથી. મિથ્યા દ્રષ્ટિ છે એને પણ શુભભાવ હોય છે અને જે સમ્યક દ્રષ્ટિ છે એને પણ એવો શુભભાવ આવ્યા વિના રહેતો નથી. પણ બંનેના શુભભાવમાં ફેર છે. સમ્યક દ્રષ્ટિનો જે શુભભાવ છે એને બંધનું કારણ થતો નથી અપેક્ષાથી, એમ કહેવામાં આવે છે. શાસ્ત્રમાં એવી વાત આવે છે કે શુભ કે શુભભાવ સમ્યક દ્રષ્ટિને બંધનું કારણ થતો નથી. પણ ત્યાં પણ એમ નથી, નિશ્ચયથી તો એમ જ છે, એ ભાવ એને બંધનું કારણ થાય છે. પણ એની સમજ અને શ્રદ્ધામાં એમ છે કે એ શુભભાવ પોતાનો નથી અને શુભભાવ આદરણીય નથી, એ છોડવા લાયક છે, એ પ્રમાદને કારણે થાય છે, એ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, એવું સમ્યક દ્રષ્ટિને સતત વર્તે છે. એટલે એને જે બંધ પડે છે તે અતિ અલ્પ બંધ પડે છે. એટલે એ અપેક્ષાએ ત્યાં એમ કહેવામાં આવે કે સમ્યક દ્રષ્ટિને શુભ કે અશુભ ભાવ પણ બંધનું કારણ થતું નથી. પણ વાસ્તવમાં એમ નથી, વાસ્તવમાં તો એને પણ એ બંધ તો પડે જ છે. પણ જે બંધ પડે છે તે અતિ અલ્પ પડે છે અને જે શુભ ભાવ છે કે અશુભ ભાવ છે એને એ દ્રષ્ટા ભાવે જુએ છે. મિથ્યા દ્રષ્ટિ એ ભાવને પોતાથી જુદો પાડી શકતો નથી. મિથ્યા દ્રષ્ટિને પોતાના સ્વરૂપનું ભાન નથી, જ્ઞાન નથી. એટલે શુદ્ધ ભાવ કેવો છે એ ખ્યાલ નથી. એટલે જે ભાવ છે એ બધા ભાવ રૂપે પોતે થાય છે, પોતે પરિણમે છે. ત્યાં પોતાનું અસ્તિત્વ સમજે છે, ત્યાં પોતાનું કાર્ય સમજે છે, ત્યાં પોતાનું ભોગવવું સમજે છે. એટલે શુભ અને અશુભ ભાવરૂપે મિથ્યાદ્રષ્ટિનું પરિણમન થાય છે, એમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વની બુદ્ધિ પડેલી છે. એટલે એને કર્મ બંધાય છે અને એને અનંતાનુબંધી કર્મ બંધાય છે. બે વચ્ચે આ તફાવત છે. પણ અહીંયા તો વાત એવી કરવી છે, ગુરુદેવ તો બહુ આગળ વાત કરે છે કે ભાઈ એવા શુભ કે અશુભ ભાવ ખરેખર જોવા જઈએ તો આત્માનું કામ નથી. આત્મા એવા કોઈ શુભ કે અશુભ ભાવ કરી શકતો જ નથી. એ જ્યારે થાય છે ત્યારે થાય છે, પર્યાયમાં થાય છે. આત્માના મૂળ દ્રવ્યમાં ક્યાંય એવું કંઈ છે જ નહીં કે જેને કારણે એને શુભ ભાવ થાય. જો મૂળ દ્રવ્યમાં કંઈ શુભ ભાવ થાય એવું પડ્યું હોત તો, એટલે કે આત્મામાં એવો કોઈ ગુણ હોત કે જેને કારણે એને શુભ ભાવ થાય, તો સિદ્ધને પણ એવો ભાવ થવો જોઈએ. પણ એમ તો બનતું નથી. સિદ્ધને શુભ ભાવ કે અશુભ ભાવ એક પણ ભાવ હોતો નથી. એનો અર્થ એ થાય છે કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જે શુભ ભાવ ધરાવે. એટલે શુભ ભાવ છે તે આત્માનું કાર્ય નથી અને શુભ ભાવનો આત્મા કરતા નથી. આ વાતને આપણે આજે થોડીક વધારે વિસ્તારથી સમજવાની છે. ગુરુદેવે બહુ એના વિશે વાત કરી છે. કર્તા કર્મ અધિકાર છે, એટલે શુભ ભાવનું કર્તાપણું પણ જીવને હોઈ શકે જ નહીં. જો આ મૂળ વાત પકડાશે તો પછી શુભ ભાવના પરિણામ પ્રત્યેની જે એને આસક્તિ છે ને એ પણ ઓછી થઈ જશે. શુભ ભાવના પરિણામ પ્રત્યેની આસક્તિ શું છે? તો કે એને એમ છે કે સારી ગતિ થાય, દેવની ગતિ થાય, સ્વર્ગમાં જવાય, એવી જે ગતિ છે ને એના વિશે એને શુભ ભાવ હોય તો પુણ્યનો બંધ થાય એમ આસક્તિ પડી છે. એ આસક્તિ બીજી રીતે દૂર નહીં થાય. શુભ ભાવ પણ આત્માનો નથી, એ પણ પરનો છે, પર ભાવ છે. એવું જ્યારે એને દ્રઢ થશે ત્યાર પછી એને શુભ ભાવ તરીકે લાગશે. એ આશ્રવ કરવા લાયક નહીં લાગે, એ જીવના મૂળ સ્વભાવમાં નહીં દેખાય, એ આત્માની વસ્તુ નથી એમ એને સ્પષ્ટ થશે. હવે કરવાની વાત આવી એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ શુભ ભાવ કરવાની વાત તું કરે છે, પણ કરવાની તો વાત જ નથી, આત્માને ક્યાં કંઈ કરવું છે? પરંતુ એ તો ઉપદેશની શૈલીનું કથન છે. ઉપદેશ આપવામાં આવે ત્યારે એમ એ રીતે કહેવામાં આવે. વાસ્તવમાં તો અશુભથી બચવા ધર્મી જીવને એવા શુભ ભાવ યથાસંભવ આવે છે. શુભ ભાવ કરવાને ન કરવાની વાત નથી, પણ દ્રષ્ટિ જેની આત્મા તરફ ગઈ છે, જેને શુદ્ધ સ્વરૂપનો અનુભવ થયો નથી છતાં પણ શુદ્ધ સ્વરૂપ વિશે દ્રઢતા કરી છે, શુદ્ધ સ્વરૂપ અનુભવ્યું નથી છતાં પણ આ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જેણે એવા શુદ્ધ સ્વરૂપ વિશે દ્રઢતા કરી છે, જેને એવા જ્ઞાની પુરુષોનો ઉપદેશ સાંભળી અને તર્ક દ્વારા પાકો નિર્ણય કર્યો છે કે ના, આત્માનું શુદ્ધ સ્વરૂપ જ હોવું જોઈએ અને એ સિદ્ધનું સ્વરૂપ છે એવું જ હોવું જોઈએ અને એ મારું સ્વરૂપ છે, આ જે બીજું બધું કંઈ છે તે બધું પર્યાયમાં છે, આ ત્રિકાળ ટકીને રહેવાવાળું નથી, આ અશાશ્વત છે, ક્ષણિક છે, એ મારું નથી, એમ જેને નિર્ણય થયો છે એવા સાધકને પણ અને જેને એમાં આગળ વધ્યો છે અને સમ્યક દર્શન થયું છે એવા સાધકને પણ અને એથી આગળ વધીને મુનિઓ કે જે પરિગ્રહોનો ત્યાગ કરીને બાહ્ય 10 પ્રકારના પરિગ્રહ અને અંતરંગ 14 પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી અને વારંવાર પોતાના સ્વરૂપમાં પ્રત્યુષ સંવેદન અનુભવે છે એવા મુનિઓને પણ આ બધાની વાત કરી. આપણે ત્રણે ત્રણ પ્રકાર લીધા, જે મિથ્યાદ્રષ્ટિ છે અને જેને નિર્ણય થયો છે કે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, એવો જેને સ્વરૂપની પ્રાપ્તિ એક વખત થઈ છે એવો સમ્યક દ્રષ્ટિ અને નિર્ગ્રંથ મુનિ, આ બધાને આપણે લઈએ તો એ બધાને શુભ ભાવ તો આવ્યા વિના રહેતો જ નથી. શુભ ભાવ તો આવે જ છે. એટલે અહીંયા યથાસંભવ શબ્દ મૂક્યો છે. યથાસંભવ એટલે જેવી જેની સ્થિતિ છે એ પ્રમાણે એને શુભ ભાવ આવે જ છે. એટલે એવા શુભ ભાવ તો આવ્યા વિના રહેવાના જ નથી. પણ પ્રયોજન શું છે? પ્રયોજન શુદ્ધ ભાવ પ્રગટ કરવાનું છે. અને શુદ્ધ ભાવ પ્રગટ કરવાનું પ્રયોજન હોય એમાં શુભ ભાવ તો આવે જ છે. ઘઉં વાવીએ એટલે બાય પ્રોડક્ટ તરીકે ઘાસ પ્રાપ્ત થાય. 100 મણ ઘઉં થાય તો એની સામે 1000 મણ બીજું આપણને ઘાસચારા રૂપે પ્રાપ્ત થાય જ છે. એટલે શુદ્ધભાવનો પુરુષાર્થ કરવો છે અને એમાં એ શુભભાવ થાય છે તો થાય છે, કેમ કે શુદ્ધભાવમાં મુનિ છે તો પણ હજી પુરુષાર્થ કરી રહ્યો છે, છઠ્ઠે સાતમે થાય છે તો પણ એ સ્થિરતા નથી કરતો ત્યાં સુધી. એટલે કે સાતમેથી જ્યારે છઠ્ઠે આવે છે ત્યારે એને શુભભાવ તો આવે જ છે. એટલે શુભભાવ ન કરવો એવો પ્રશ્ન નથી, શુભભાવ કરવાની વાત જ નથી. જેવી દશા છે એવી દશાને અનુરૂપ એને યથાસંભવ શુભભાવ તો આવ્યા વિના રહેવાનો જ નથી. વાત તો અહીંયા એ છે કે શુભભાવ છે એ કેવો છે, તો કે એ આત્માનો ભાવ નથી, એ અન્ય ભાવ છે, એ બંધનું કારણ છે, એ અટકવાનું કારણ છે, એ રોકાવાનું કારણ છે, એ શુદ્ધભાવમાં જવા માટે જે સાધક જીવ છે એને માટે એ અટકવાનું સ્થાન થાય છે. એટલે એવા શુભભાવને છોડીને શુદ્ધભાવમાં જવાય છે. શુભભાવ ન કરવો એવી મૂર્ખામી ભરી દલીલ કરવાની કોને થાય, કે જેને કંઈ પણ શાસ્ત્રનો અભ્યાસ નથી એને એવો વિચાર આવે. અહીંયા કહેવાય છે શું, કે શુદ્ધભાવનું જ લક્ષ કરવું. શુભભાવ આદરણીય નથી, એ આત્માનો ભાવ નથી, એમ કહીને દર્શાવવું એ છે કે શુદ્ધ ભાવ જ તારું ધ્યેય છે, શુભ ભાવ તારું ધ્યેય નથી. હજી પણ તને મનમાં એમ રહેતું હોય કે શુભભાવ દ્વારા, શુભભાવ સીડી છે ને એના દ્વારા ચડાય છે, તો પણ માની લે કે એ જે તુલના કરી છે એ કમ્પેરિઝન કરી છે, અથવા તો એ જે રીતે સમજાવવામાં આવ્યું છે તદ્દન ખોટું છે. શુભભાવમાંથી શુદ્ધભાવમાં જવાતું નથી, શુદ્ધભાવમાં જતા વચમાં શુભભાવ હોય છે. શુભભાવમાંથી શુદ્ધભાવમાં જવાતું નથી, શુભભાવ વચમાં આવી જાય છે, પણ એમ નથી કે શુભ કરતા કરતા શુદ્ધમાં જવાય. કેમ કે સમજમાં આ ફેર છે, લોકો જે સમજાવે છે ને એ કે હમણાં શુભ કરો પછી ધીરે ધીરે શુદ્ધમાં જવાશે, જવાય જ નહીં. બંનેની દિશા જુદી છે, પેલું બંધનું કારણ છે, પેલું અબંધનું કારણ છે. એટલે શુભભાવને શુભભાવ જ સમજવો, વિશેષ એનું કંઈ મહત્વ સમજવું નહીં. શુભભાવ અટકવાનું ને બંધનું કારણ છે, એ દ્રઢતાને વારંવાર કયા કરવી કે એમ જ છે. અહીંયા કહે છે કે એવા શુભભાવ યથાસંભવ આવે છે, અને ત્યાં એ જ્ઞાન કરાવ્યું છે કે એવો શુભભાવ એને હોય છે જેને શુદ્ધ નિશ્ચયનું ભાન વર્તે છે પણ સ્વરૂપમાં ઠરી શકતો નથી. એને અશુભથી બચવા એવા શુભભાવ આવે છે, બલકે આવ્યા વિના રહેતા નથી. પરંતુ એ શુભભાવ આત્માની શાંતિને દજાડનારા છે, આત્માની શાંતિને બાળનારા છે, આત્માની શાંતિને હણનારા છે, એટલે એ દુઃખના કારણ છે, એમ અહીંયા આચાર્ય દેવે કહ્યું છે. હવે આગળ પણ કહે છે 39મા પાના ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કે ભાઈ તારી સમજણમાં ફેર છે. શું સમજણમાં ફેર છે એ વાત માટે એમ આગળ વાત લેવામાં આવી છે કે આ બધું જે સાંભળીએ છીએ અને જે ઉપદેશ દ્વારા કહેવામાં આવે છે એ બધું પણ શુભભાવ છે. એ બધું શુભભાવ તો છે જ ને, અને એ બધું છે, એ કહેવાનો ભાવ છે, એ કહે છે અને આપણે સાંભળીએ છીએ તો એને લીધે થઈને જ્ઞાન થાય છે ને, એટલે એની વાત જ્યારે કરવામાં આવી કે કુંદકુંદાચાર્ય ભગવાને પણ એમ કહ્યું કે અમે આ તને કહીએ છીએ ને એને તું સાંભળ એમ જ્યારે કહ્યું તો પછી એનું શું, એટલે એ અપેક્ષાથી અહીંયા એમ લેવામાં આવ્યું કે નિમિત્ત, ભલે નિમિત્ત તો નિમિત્ત, પણ એ શુભભાવો બધા જે છે તે નિમિત્ત કારણ તો થાય કે નહીં એ અપેક્ષાથી એ વાત લેવામાં આવી છે. ત્યારે એ વાતને સમજાવતા ગુરુદેવે કહ્યું કે ભાઈ તારી સમજણમાં ફેર છે. જ્યારે ઉપાદાન છે એ વખતે, ઉપાદાન છે એ વખતે નિમિત્ત છે, એ બંને ખરેખર તો સ્વતંત્ર રીતે પરિણમે છે. ઉપાદાન ઉપાદાનનું કાર્ય કરે છે, નિમિત્ત નિમિત્તનું કાર્ય કરે છે. એમ નથી કે નિમિત્તને કારણે ઉપાદાનમાં કામ થાય છે, એમ નથી. એ કોઈ એકબીજાને આધીન નથી, એકબીજાને આધીન નથી. એટલે જ્યારે કુંદકુંદાચાર્ય ભગવાનને લખવાનો ભાવ આવ્યો, એમનો વિકલ્પ હતો એ કારણે, જે કારણે એ વિકલ્પ થવાનો હતો એ શુભભાવ, અને અહીંયા શિષ્યને એ વખતે સાંભળવાનો શિષ્ય સાંભળે છે અથવા વાંચે છે તો એનો ભાવ આવ્યો એ શિષ્યને માટે એનો વિકલ્પ છે. એટલે બંને જે છે એ બંનેના શુભભાવ એ બંને પોતપોતાના કારણે છે, સ્વતંત્રપણે થઈ રહ્યા છે, એમાં એકબીજાને કારણે થાય છે, એકબીજાનું કાર્ય થાય છે એવું છે નહીં. ભગવાનની વાણી કહેવાનો કે સંભળાવવાનો વિકલ્પ જે છે એવો ભાવ જે મુનિને થાય છે તો પણ એ ભાવ શુભભાવ છે અને એ મુનિને એ વખતે શુદ્ધ ભાવમાંથી શુભ ભાવમાં રહ્યા છે ત્યારે એ અટકવાનું કારણ થાય છે, એ બંધનું કારણ થાય છે. એટલે એમને માટે એ એમની શાંતિને હણાવનારું કારણ છે, એટલે એમને એ આકુળતા ઉપજાવનારો છે. હવે અહીંયા આગળ કર્તા કર્મ અધિકાર છે ને, એટલે બીજી કાર્ય અને કારણની વાત પણ લીધી છે. પાના નંબર 40 ઉપર અહીંયા એ વાત લીધી છે બીજા પેરેગ્રાફમાં કે આત્મામાં એક અકાર્ય કારણત્વ નામની શક્તિ છે, આ શક્તિના કારણે આત્મા અન્યનું કાર્ય નથી. આત્મા ભગવાન આત્મા બીજાનું કાર્ય કરતો નથી, એટલે શુભભાવ જે છે એ આત્માનું કાર્ય નથી અને બીજો કોઈ આત્મામાં કાર્ય કરતો નથી. હવે આમાં બીજી કેટલીક સૂક્ષ્મ વાત પણ છે, આપણે લઈએ છીએ, કદાચ કોઈને ન સમજાય તો પ્રશ્ન જરૂરથી કરજો કે આત્મામાં એક અકાર્ય કારણત્વ નામની શક્તિ છે, એટલે ગુણ છે, આ શક્તિના કારણે આત્મા અન્યનું કાર્ય નથી, એટલે આત્મા અનાકુળ આનંદનો નાથ પ્રભુ કોઈથી ઉત્પન્ન નથી, એવો સ્વતઃ સિદ્ધ છે. આત્મા કોઈ દ્વારા થયો છે એમ નથી, એટલે અન્યનું કાર્ય નથી, આત્મા ઉત્પન્ન થયો નથી, કોઈએ કાર્ય કર્યું ને આત્મા ઉત્પન્ન થયો એમ નથી. એક વાત વળી, આ શક્તિના કારણે આત્મા કોઈનું કારણ નથી, એટલે કે આ પુણ્ય પાપ આદિ ભાવો, આ પુણ્ય પાપના જે ભાવ જે છે એ આત્મા કરતો નથી, આત્માએ એવા ભાવ ઉત્પન્ન કર્યા છે એમ નથી, એટલે શુભાશુભ ભાવનો કરતા આત્મા નથી. આત્મામાં અકાર્ય કારણત્વ નામની શક્તિ છે, એટલે એ બીજાનું કંઈ કામ કરે નહીં કે બીજાના કોઈ પણ કાર્ય માટેનું કારણ થાય નહીં. અકાર્ય કારણત્વ એ નામની શક્તિ, એટલે એ શક્તિ એવો ગુણ, એવા ગુણને કારણે આત્મા કોઈનું કાર્ય કરે નહીં કે કોઈનું કાર્ય હોય એનું કારણ થાય નહીં. બીજાના કાર્યોનું કારણ આત્મા થતો નથી, એટલે આવા આશ્રવ શુભ અને શુભ ભાવો જેને કારણે પુણ્ય અને પાપનો બંધ પડે એવા પુણ્ય પાપ આદિ ભાવોને આત્મા કરતો નથી, આત્મા એનો કરતા નથી. તો પછી પર્યાયમાં થાય છે એનું શું? તો કે પર્યાયમાં જે રાગ થાય, પુણ્ય પાપના ભાવો થાય, એનું આત્મા કારણ પણ નથી અને એનું કાર્ય પણ નથી. આત્માનું એ કાર્ય નથી અને એવા ભાવ થવાનું કારણ આત્મામાં પડ્યું નથી. આત્મામાં કોઈ ગુણ છે એટલે એવા ભાવ થાય છે એમ પણ નથી. આત્માનું એ કાર્ય તો નથી પણ આત્મા એનું કારણ પણ નથી. એ થાય છે તો થાય છે, શુક્રા થાય છે, શા માટે થાય છે, કઈ રીતે થાય છે? તો કે એ પર્યાયમાં થાય છે અને એ પર્યાયમાં જ્યારે એ થાય છે ત્યારે એ વખતે જીવની એવી યોગ્યતા હતી, પણ મૂળ દ્રવ્યને કારણે થાય છે એમ નથી. એ યોગ્યતાની વાત છે, એ સમયની એ યોગ્યતા છે, એ ક્ષણિક યોગ્યતા છે કે જ્યારે એને એવા ભાવ થાય છે. એ ક્ષણિક યોગ્યતા છે, એ સમયની યોગ્યતા છે, એટલે જ્યારે થાય છે ત્યારે એને એની જન્મ ક્ષણ કહેવામાં આવે છે. એમ નથી કે મૂળ દ્રવ્યમાં કોઈ ગુણ છે માટે એ થાય છે એમ નથી. આત્મા કરતા થઈને એવા ભાવ કરે છે એમ પણ નથી. શુભાશુભ ભાવની વાત ચાલે છે પ્રભુ અહીંયા. શુભ કે અશુભ ભાવ જેને કારણે પુણ્ય કે પાપના બંધ પડે અને બંધ પડે એટલે કર્મ બંધાય અને એને લીધે થઈને આ સંસાર થાય. આ સંસારી દશા થવાનું કારણ શું છે? સંસારી દશા થવાનું કારણ એના શુભાશુભ ભાવ છે. શુભ અને અશુભ ભાવને કારણે એને બંધ થાય છે. તો એવા એ આશ્રવ એ આશ્રવ છે તે આત્મા ખરેખર ઉત્પન્ન કરતો નથી, આત્મા એનો કરતા નથી કે આત્મા એનું કારણ પણ નથી, છતાં એ પર્યાયમાં થાય છે. તો એ પર્યાયમાં શા માટે થાય છે? એ વખતે જીવની એવી ક્ષણિક યોગ્યતા છે, એ શાશ્વત વસ્તુ નથી. આત્મામાં જે ગુણો છે એ ગુણોને કારણે જે કંઈ છે તે બધું શાશ્વત છે. ગુણો એવા છે કે જેને કારણે આત્મા શુદ્ધ પરિણમન કરે, કે પોતાના શુદ્ધ નિર્મળ સ્વભાવને છોડે નહીં, એ મલિન થાય નહીં. અને આપણે ઘન તરીકે વાત કરી કે એમાં બીજું કંઈ પ્રવેશી શકે નહીં એવો એ ઘન છે, જ્ઞાન ઘન, ચૈતન્ય ઘન. એટલે આ બધું પર્યાયમાં જે થાય એ આત્મામાં પ્રવેશતું નથી. એટલે એ થાય છે તો એ વખતે એનું એવું ઉપાદાન છે, એટલે એને અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. અને એ સમયની એવી યોગ્યતા છે ત્યારે એને શુભાશુભ ભાવ થાય છે. એટલે પર્યાયમાં જે રાગ થાય છે એમાં આત્મા કારણ નથી કે આત્મા એનો કરતા નથી. અહીંયા કર્તા કર્મ અધિકાર છે, આપણે એની મુખ્યતાથી આખી વાત સમજવાની છે. હવે આગળ એના માટે ગુરુદેવે બીજી વાત કરી છે કે જૈન તત્વમીમાંસામાં આવે છે કે ઉપાદાનની જે ઉપાદેય પર્યાય થાય છે તે પૂર્વના કારણના ક્ષયથી થાય છે. ત્યાં એમ લીધું છે કે ઉપાદાન કારણ વર્તમાન અને એનું કાર્ય તે પછીની ઉત્તર પર્યાય. હવે આ વાત પણ આપણે પ્રશ્નોત્તર માળામાંથી પણ બીજી રીતે આપણે કરી હતી કે પૂર્વની પર્યાય એનો ક્ષય થાય એટલે ઉત્તર પર્યાય થાય, એક અપેક્ષાથી પૂર્વની પર્યાય છે એને કારણ કહેવામાં આવે છે. પણ ખરેખર એમ નથી, પૂર્વની પર્યાય તો મિથ્યાત્વની હોય અને પછીની પર્યાય તો સમ્યક્ત્વની થાય. તો કે એ મિથ્યાત્વની પર્યાયને કારણે સમ્યક્ત્વની પર્યાય થાય છે એમ નથી, પણ ત્યાં એ એક ક્ષણિક ઉપાદાન એને કહેવામાં આવે છે. આ પ્રશ્નોત્તર માળામાં આપણે એના વિશે ઘણો વિસ્તાર કર્યો હતો કે ક્ષણિક ઉપાદાન એવી વસ્તુ છે કે શાશ્વત વસ્તુ નથી, એ સ્વભાવ નથી, એ ગુણને કારણે નથી, એટલે એને ક્ષણિક કહેવાય છે. એ ક્ષણિક ઉપાદાન એવું છે કે પૂર્વની પર્યાય જે હતી એના પછી બીજી પર્યાય થઈ, એટલે એને એમ આરોપ કરવામાં આવે કે પૂર્વની પર્યાય હતી એના ક્ષય થવાથી આ નવી પર્યાય થઈ. એટલે એ વાત અહીંયા લીધી છે. જેને યાદ છે, જેને પ્રશ્નોત્તર માળાના સ્વાધ્યાય બરાબર જેને કર્યા છે એને આ વાત યાદ હશે કે ક્ષણિક ઉપાદાન એવી વાત આવી હતી. તો ક્ષણિક ઉપાદાનની જ આ વાત છે. શું છે અહીંયા? કે જૈન તત્વમીમાંસામાં આવે છે કે ઉપાદાનની જે ઉપાદેય પર્યાય થાય છે, અહીંયા ઉપાદેય એટલે આદરણીય એની વાત નથી, એ અર્થમાં શબ્દ નથી, જે પર્યાય થઈ એ પર્યાય પૂર્વના કારણના ક્ષયથી, એટલે પૂર્વની પર્યાય એનો ક્ષય થાય છે ત્યાં, તેનાથી થાય છે એમ ત્યાં લેવામાં આવ્યું છે. એટલે ઉપાદાન કારણે વર્તમાન અને એના એનું કાર્ય એ પછી એની ઉત્તર પર્યાય, પછીની પર્યાય એને કાર્ય કહેવામાં આવ્યું છે. પૂર્વની પર્યાય છે એ એનું કારણ છે. પણ આ વ્યવહારથી વાત કરી છે, બાકી તો ખરેખર તો શું છે? તો કે સમય સમયનું ઉપાદાન સ્વયં સિદ્ધ છે. મારે તો આ વાત ઉપર તમને લઈ જવા, આ નવી વાત છે. સમય સમયનું ઉપાદાન સ્વયં સિદ્ધ પોતાથી છે, કોઈ નિમિત્તના કારણે એ સિદ્ધ થાય છે એમ નથી, એ પોતાથી સ્વયં સિદ્ધ છે. સમય સમયનું ઉપાદાન આ એક નવી વાત છે, ઘણાને આ વાત નહીં ખ્યાલ હોય. સમય સમયનું ઉપાદાન એટલે આપણે જે કહીએ છીએ ને અશુદ્ધ ઉપાદાન, એ શું છે? એ સમયનું એ ઉપાદાન છે. એટલે સમય સમયનું ઉપાદાન યોગ્યતા છે ને, જુદા જુદા પ્રકારે એ એવી યોગ્યતા થાય છે એ વખતે એવું ઉપાદાન છે, એટલે એવી પર્યાય થાય છે. એ સમય સમયનું ઉપાદાન એ બીજાથી સિદ્ધ નથી, બીજાને કારણે નથી, એટલે કે નિમિત્ત એવું મળ્યું માટે થાય છે એમ પણ નથી, નિમિત્તને કારણે એવું અશુદ્ધ ઉપાદાન થાય છે એમ નથી. સમય સમયનું દરેક સમયનું એ જે ઉપાદાન છે એ સ્વયં સિદ્ધ છે, પોતાથી છે, એ નિમિત્તના કારણે નહીં, પૂર્વ પર્યાયના કારણે પણ નહીં, અને પોતાના દ્રવ્ય ગુણના કારણે પણ નહીં. આ થોડી સૂક્ષ્મ વાત છે, ફરી ફરીને વાંચવી, ઉતાવળ કરીને પ્રશ્ન ન કરવો, એના ઉપર ગંભીરતાથી વિચાર કરવો એટલે સમજાશે. પછી ન સમજાય તો પૂછજો, બે ત્રણ ચાર વાર વાંચશો એટલે આ વાત સમજાશે. શું સમય સમયના ઉપાદાનની વાત છે, હવે આનો આપણે વધારે વિસ્તાર અત્યારે આપણે નથી લેતા, આપણે આગળ વધીએ. મૂળ વાત આપણી ત્રીજા બોલની વાત ચાલી રહી છે અને એમાં ભગવાન આત્મા શુભ ભાવનો કરતા નથી. શુભ ભાવને મલિનતા રૂપે કહેવામાં આવ્યો એ વાત આવી, શુભ ભાવ ભગવાન આત્માથી કઈ રીતે જુદો પડે છે એની વાત આવી, અને એ આકૃતા કરાવનારો જે છે એની વાત આવી. અને હવે અહીંયા આપણે આગળ એ વાત જ આગળ કરી રહ્યા છીએ. ત્રીજા જે બોલમાં જે વાત છે ને એની જ વાત આપણે આગળ લઈ રહ્યા છીએ કે એ દુઃખ ઉપજાવનારા ભાવ છે. કેમ કે દુઃખ ઉપજાવનારા ભાવ છે એટલા માત્રથી વાત નહીં ચાલે. એટલે ગુરુદેવે સમજાવ્યું કે એ આત્માના ભાવ પણ નથી એમ કરીને ભેદ જ્ઞાન કરાવે છે. કેમ કે એ દુઃખ ઉપજાવનારા છે, એ અપવિત્ર છે, એ જળ છે, એ બધું કહ્યું છતાં પણ હજી ભેદ જ્ઞાન કરવું છે ને, એટલા માટે ગુરુદેવ એમ કે છે કે આત્માના પણ નથી, એનો કરતા આત્મા પણ નથી. એટલે આ બધો વિસ્તાર એમાં આવ્યો. આપણે ત્રીજા બોલમાં જ છીએ, અહીંયા કઈ જુદી વાત આવી છે એમ નથી. હવે આ વાત આવી એટલે કોઈક એક પ્રશ્ન કર્યો, નિમિત્તની વાત આવી નહીં કે નિમિત્તથી નહીં ઉપાદાનની એ રીતે વાત આવી કે નિમિત્તથી કાંઈ થતું નથી તો પછી આપ સમયસર શુક્ર વાંચો છો, પદ્મપુરાણ વાંચો ને, સમયસારના નિમિત્તથી કાંઈક વિશેષ લાભ થાય છે એમ છે એટલે તો તમે સમયસાર વાંચો છો એમ. રામજીભાઈ છે ને ઘણી વખત જાણીને એવો પ્રશ્ન મૂકી અને સ્પષ્ટતા કરાવતા, પોતાને બહુ સારી સમજ હતી. એમણે મોક્ષશાસ્ત્ર તત્વાર સૂત્રની જે ટીકા લખી છે, અદભુત ટીકા લખી છે, ખૂબ 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 વિસ્તાર કર્યો છે. એ ઘણી વાર આવા પ્રશ્ન પૂછતા અને જાણીને એ પ્રશ્ન પૂછીને ગુરુદેવ વધારે એનો વિસ્તાર કરશે એ અંદરમાં હોય એટલે એવો પ્રશ્ન મૂકતા કે તો પછી સમયસાર પૂરા વાંચો છો કે તમે નિમિત્તની ના પાડો છો તો પછી. ગુરુદેવ કહે છે કે ભાઈ એમ નથી, વાંચતી વખતે કે સાંભળતી વખતે જે જ્ઞાનની પર્યાય થાય છે તે પોતાને લઈને સ્વયં પોતાથી થાય છે, નિમિત્તને લઈને નહીં. અત્યારે આપણે સ્વાધ્યાય કરીએ અને દરેકને જે જ્ઞાન થાય છે એ પોતાથી થાય છે, નહીં કે આ પુસ્તકથી કે નહીં કે આ સ્વાધ્યાયથી કે નહીં આ સ્વાણીથી, પોતાનું જ્ઞાન પોતાથી જ થાય છે. એ વખતે હાજરમાં નિમિત્ત શું હતું બસ એટલું જણાવવામાં આવે, બાકી જ્ઞાન તો પોતાને પોતાથી જ થાય છે. એટલે સમયસારથી કંઈ થાય છે એમ નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે જ્ઞાન થવાનું હોય ત્યારે સમયસાર વંચાતું હોય. સમયસારમાં કેવી વાત આવે છે, સમયસારથી જ્ઞાન નથી થતું એવી વાત સમયસારમાં જ પાછી આવે છે. સમયસાર વંચાતું હોય ત્યારે તમને જે જ્ઞાન થવાનું હોય, તમારું જ્ઞાન એમ જ થવાનું હતું તો એ સમયસાર એનું નિમિત્ત થાય છે. તો આ બધો સાથે બધો વિસ્તાર કર્યો આપણે. હવે અહીંયા વાત આગળ ચાલે છે. અહીંયા કહે છે 41માં પાના ઉપર બહુ સરસ વાત મૂકી છે, એ પણ આપણે લઈએ. આકુળતાની વાત ચાલતી હતી ને કે શું છે શુભ ભાવ, આકુળતામય છે, દુઃખનું કારણ છે. તો 41માં પાના પર બીજા પેરેગ્રાફમાં વચ્ચેથી આપણે લઈએ છીએ કે રાગનો આકુળતારૂપ ભાવ પર્યાયની યોગ્યતાના કારણે સ્વયં સિદ્ધ પોતાને લઈને થાય છે. રાગનો કરતા કોણ, શુભ ભાવનો કરતા કોણ, આત્મા નથી, એનો હવે આ વિસ્તાર આપણે થોડો લઈએ છીએ. આત્મા તેનું કારણ નથી. રાગ આકુળતામય છે, શુભ ભાવ આકુળતામય છે, એ વાત તો આવી, પણ એ ભાવ કઈ રીતે થાય છે? તો કે રાગનો આકુળતારૂપ ભાવ પર્યાયની યોગ્યતાના કાળે સ્વયં પોતાને લઈને થાય છે, એમાં આત્મા કરે છે અથવા આત્મા એનું કારણ છે એમ નથી. વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ પણ જે આકુળતાજનક છે એ પણ એને પોતાને કારણે થાય છે, આત્મા કરે છે એમ નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્ર તરફનો વિનયનો ભાવ, એ બધો શુભ ભાવ, એ શુભ ભાવ જે છે એને પણ આકુળતામય કહો, કેમ કે શુદ્ધ ભાવ છે એ જ પરમ શાંતિનું કારણ છે માટે. અને એ ભાવ પણ એ ક્ષણિક ભાવ છે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વિનયનો ભાવ પણ ક્ષણિક ભાવ છે, દરેક વખતે કંઈ સતત રહે છે, સિદ્ધને રહે છે નથી રહેતો, એટલે એને પણ શું કહેવામાં આવ્યો, શુભ ભાવ અને આકુળતાજનક છે એમ કહેવામાં આવ્યું. એટલે એવા કોઈ પણ ભાવ જેને કારણે બંધ પડે, જેને કારણે આકુળતા થાય, આત્મપ્રદેશોનું કંપન થાય, એ ભગવાન આત્માના હોઈ શકે નહીં. ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા એનું કારણ ન થાય, સુખ અને દુઃખના ભાવ જે આપણે અનુભવીએ છીએ ને, એ બધું અનુભવ આત્માને ન હોય. આત્માને તો પરમ શાંતિનો જ અનુભવ હોય, શાશ્વત સુખનો જ અનુભવ હોય. આ બાહ્ય કારણોને કારણે આપણે જે બધા ભાવો અનુભવીએ ને, બધી લાગણીઓ અનુભવીએ ને, આ બધું જે છે તે આત્માનું હોય નહીં. એ સાથે રહેલો વિકલ્પ છે, એની સાથે જે વિકલ્પ રહ્યો છે એ મનને કારણે છે, અને એની અને એ વખતે જે ભાવ છે તે શુભ કે અશુભ ભાવ થાય છે, એનો કરતા આત્મા નથી, એ પર્યાયમાં થાય છે. એ વખતનું અશુદ્ધ ઉપાદાન એવું છે, એ વખતની યોગ્યતા જીવની એવી છે, માટે થાય છે. એ જીવનો પ્રમાદ છે, એ જીવના પુરુષાર્થની નબળાઈ છે. પણ ચિદાનંદ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એનું કારણ નથી, એને કારણે થાય નહીં. એવા ભગવાન આત્માને કારણે એવા દુઃખના ભાવ થાય નહીં. ત્રિકાળી ભગવાન આત્માનું એ કાર્ય કેવી રીતે હોય? ના જ હોય. આનંદના નાશનું કાર્ય દુઃખ હોય? ગુરુદેવ કહે છે, અહીંયા પ્રશ્ન આપણને પૂછે છે કે શું આનંદના નાશનું કાર્ય કાંઈ દુઃખ હોય? કદી ન હોય. આનંદના નાશનું કાર્ય તો આનંદ જ હોય, ભગવાન આત્માનું કાર્ય તો આનંદ જ હોય. અહીંયા છેલ્લા પેરાગ્રાફમાં વાત કરે છે 41માં પાના ઉપર, કે આત્મા પરનું કાર્ય કરે અને એનો કરતા થાય એ વાત જીન શાસનની નથી. એટલે શુભ ભાવને પણ પર સમજવો એ આત્માનો નથી એમ સમજી અને આ વાત આગળ કરી છે, કે એ કોઈપણનું કાર્ય કરે પરના કાર્યો કરતો નથી. એ તો સિદ્ધાંત છે, આત્મા બીજાના કાર્ય કરતો નથી, પર દ્રવ્યના કાર્ય કરતો નથી. પણ આવા શુભ કે અશુભ ભાવ એનો પણ એ કરતા નથી, એનો પણ એ કરનારો નથી. પરના કાર્યો કરે એ તો જીન શાસનની વાત નથી, જીનેન્દ્રની વાણીમાં એવી વાત આવી જ નથી. ચૈતન્ય સ્વભાવ નિત્ય આકુળતા વિનાનો અનાકુળ આનંદરૂપ છે, એનું કાર્ય આકુળતા થાય એવું હોય જ નહીં. એટલે રાગની મંદતાથી એ ઉપજ્યો છે, એટલે કે શુભ ભાવથી એ આનંદ થયો છે એમ બને જ નહીં. હવે આત્મા એ શુભાશુભ ભાવનો કરતા નથી, એ વાત વિશે પણ આપણે ઘણી વાત લીધી. મૂળ વાત તો એ હતી કે એ ભાવો છે તે દુઃખ દેનારા છે, એ આશ્રવો છે તે દુઃખ દેનારા છે, અને એનાથી ભેદ જ્ઞાન કરવાની વાત ચાલે છે. હવે પાના નંબર 42 ઉપર હવે એ વાત ઉપર આપણે આવીએ. અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે, પાના નંબર 42 ઉપર, કે આશ્રવો પુણ્ય પાપના ભાવો અસૂચિ છે. પહેલી વાત આપણે બરાબર કરી ગયા, અપવિત્ર છે. ભગવાન આત્મા અત્યંત સૂચિ છે, પવિત્ર છે, એ પહેલો બોલ થયો. આશ્રવો એટલે કે પુણ્ય પાપના ભાવો એ જડ છે, અચેતન છે. જ્યારે ભગવાન આત્મા ચેતન છે, વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ ચેતન છે, ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે, આ બીજો બોલ થયો. અને આશ્રવો એટલે પુણ્ય પાપના ભાવો એ આકુળતા એટલે દુઃખ ઉપજાવનારા છે, એ દુઃખના કારણો છે. જ્યારે ભગવાન આત્મા સદાય અનાકુળ સ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે, એટલે એ દુઃખનું કારણ છે જ નહીં, શુભાશુભ ભાવનો કરતા આત્મા છે જ નહીં. એ રીતે આ ત્રણ બોલ થયા. આ ત્રણ બોલથી આત્મા અને આશ્રવોની ભિન્નતા કહેવામાં આવી. આ બધું સ્પષ્ટ થયું કે આ ભગવાન આત્મા જુદો અને આ આશ્રવો જુદા. કયા આશ્રવો? પુણ્ય પાપ એ આશ્રવો છે. પુણ્ય પાપ કઈ રીતે થાય? શુભાશુભ ભાવને કારણે. એટલે એનાથી આ જુદો પાડ્યો, ભગવાન આત્માને એનાથી જુદો કર્યો, એવું આ ભેદ જ્ઞાન થયું. એટલે આ પ્રમાણે આશ્રવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા આત્માની સન્મુખ થઈને ભેદ જ્ઞાન પ્રગટ કરવું, આશ્રવોથી ભિન્ન પડીને પોતાના સ્વરૂપથી અભિન્ન રહીને આત્માની સન્મુખ થઈને આ ભેદ જ્ઞાન પ્રગટ કરવું, અર્થાંત એનો અર્થ શું થયો, કઈ રીતે કરવું? તો કે પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે, મોક્ષ માર્ગ છે. કઈ પર્યાય? એના જ્ઞાનની વર્તમાન પર્યાય, એને એવા ત્રિકાળી ભગવાન આત્મામાં અભેદ કરવી, એમાં કોઈ ભેદ ન રહે તેમ પરિણમવું, એટલે કે જેવું જ્ઞાન સ્વરૂપ છે એવા સ્વરૂપે જ્ઞાનની પર્યાય થાય, એટલે ત્રિકાળીમાં એ અભેદ થઈ એમ કહેવામાં આવે છે. ફરીથી અહીંયા કહ્યું છે કે પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે, મોક્ષ માર્ગ છે. એટલે કે વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાન સ્વભાવી આત્મા કરતા જુદી નહીં, એ એક રૂપે પરિણમી જાય, એટલે કે એને જાણનારી એ જ રૂપે થઈ જાય, દ્વૈત રહે નહીં, અદ્વૈત છે એવી જે દશા થાય તો એને ધર્મ કહેવામાં આવે, એ મોક્ષનો માર્ગ છે. હવે થોડીક એમાં સ્પષ્ટતા કરી છે કે પર્યાયને અભેદ કરવી એટલે દ્રવ્ય સન્મુખ કરવી, એવો એનો અર્થ છે. અભેદ કરવી એટલે દ્રવ્યની સન્મુખ કરવી, દ્રવ્યને જાણનારી થઈ જાય, દ્રવ્યને જ માત્ર જાણનારી થઈ જાય એમ એ સન્મુખ થાય છે. એ જ્ઞાનની પર્યાય એ ત્રિકાળીને જાણનારી, એને અનુભવનારી થઈ જાય છે એમ એ અભેદ થઈ છે. એ બંને વચ્ચેનો ભેદ નથી રહેતો એમ છે. પણ એનો અર્થ એમ નથી કે દ્રવ્ય અને પર્યાય એક થઈ જાય એમ નથી. કાંઈ દ્રવ્ય અને પર્યાય એક થઈ જાય એવો અર્થ નથી. પર્યાય તો પર્યાય જ છે, કેમ કે પર્યાય છે તે ક્ષણિક છે, બદલાતી વસ્તુ છે, દ્રવ્ય ત્રિકાળી છે. પર્યાય દ્રવ્ય સન્મુખ થતા સ્વભાવની જાતની પર્યાય થઈ, જેવો સ્વભાવ છે એ જ જાતની પર્યાય થઈ, જેવો જ્ઞાન સ્વભાવી આત્મા છે એને જાણનારી પર્યાય એવી જ થઈ, એને અનુભવનારી પર્યાય થઈ, અને એમ એ રાગથી ભિન્ન પડી ગઈ. શુભ ભાવ આશ્રવો એ બધાથી એ ભિન્ન પડી ગઈ, એટલે તે દ્રવ્યથી અભિન્ન થઈ એમ કહેવામાં આવે છે. હવે અહીંયા મૂળ પાઠની અંદર એક શબ્દ છે, ણાદુણમ શબ્દ એવો પડ્યો છે, ણાદુણમ આ શબ્દ પડ્યો છે ને, એનો અર્થ એ છે કે આશ્રવોને અશુચિ અચેતન અને દુઃખના કારણ જાણીને એનો વિશેષ ખુલાસો એમ છે કે અત્યંત સૂચિ પવિત્ર ચૈતન્ય સ્વભાવમય સહજ આનંદમૂર્તિ ભગવાન આત્મા જ્યાં અનુભવમાં એટલે જ્ઞાનમાં આવ્યો ત્યાં આશ્રવો એટલે અશુચિ આદિપણે જણાઈ ગયા, નિર્મળ ભેદ જ્ઞાન થઈ ગયું. ણાદુણા શબ્દ છે ને, એનો અર્થ એમ કરવો છે કે ત્યાં જણાઈ ગયું. એનો અર્થ એમ છે કે જણાઈ ગયું, શું જણાઈ ગયું ને કેમ જણાઈ ગયું, કેવી રીતે જણાઈ ગયું, તો કે આ આશ્રવો હતા એ અશુચિ અચેતન દુઃખના કારણ છે અને ભગવાન આત્મા પવિત્ર ચેતન છે, સહજ આનંદ સ્વભાવી છે, અને એનો અનુભવ આવતા એટલે એ જ્ઞાનમાં અનુભવાય છે ત્યારે એ ભેદ જ્ઞાન થઈ જાય છે. એ આશ્રવો છે તે અસૂચિ રૂપે જણાઈ જાય છે, ખરેખર તો ત્યારે જણાય છે, પહેલા તો એ નિર્ણય થાય છે. જો આમાં બે વસ્તુ છે, થોડુંક સમજવા જેવું છે. ધારણા જ્ઞાન સુધી જે વાત હોય છે ને, અવગ્રહ યા અવાય અને ધારણા, હવે એ પૂછશો નહીં કે અવગ્રહ યા અવાય અને ધારણા, પ્રભુ હવે એટલું બધું તો હવે અત્યારે નહીં કરાવી શકાય, પ્રશ્નોત્તર માળા વાંચી લેવી પડશે તમારે. આપણે જ્ઞાન કરીએ છીએ એ કઈ રીતે કરીએ છીએ, અવગ્રહ યા અવાય અને ધારણા, ધારણા જ્ઞાન સુધી પહોંચીએ છીએ તો એમાં શું થાય છે કે આપણે તર્ક દ્વારા વાંચીને વિચારીને પાકો નિર્ણય કરીએ છીએ કે જેમાંથી આપણને કોઈ ફેરવી ન શકે, ના આ આમ જ હોય, એવું જ્યારે થાય ત્યારે એને ધારણા જ્ઞાન કહેવાય. તો એ ધારણા જ્ઞાન સુધી જ્યારે આપણે પહોંચીએ છીએ ત્યાં સુધી અનુભવ નથી, ત્યાં સુધી અનુભવ નથી, છતાં ધારણા જ્ઞાન સુધી પહોંચ્યા છીએ એટલે આપણી શ્રદ્ધા છે, એમ જ શ્રદ્ધા વર્તે છે. એટલે જ્યારે આપણે આ વાતને પણ ધારણા જ્ઞાન સુધી અત્યારે લઈ ગયા છીએ, અત્યારે આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી અને આ વાત કઈ વાત, 72મી ગાથાની વાત કે આ આશ્રવો છે તે અપવિત્ર છે, અશુચિ છે, જડ છે, ભગવાન આત્માથી જુદા છે અને દુઃખનું કારણ છે, આ વાતને આપણે દ્રઢ કરી છે, તર્કથી દ્રઢ કરી છે, ઉપદેશથી દ્રઢ કરી છે, બરાબર સમજીને દ્રઢ કરી છે, એટલે હવે આપણે આમાંથી ફેરવાતા નથી એમ જ્યારે દ્રઢતા થઈ ગઈ છે તો એ ધારણા જ્ઞાન થયું. એ ધારણા જ્ઞાન થયું. પણ આ ધારણા જ્ઞાન એ ખરેખરી પાકી શ્રદ્ધા રૂપે ક્યારે ફેરવાઈ જાય? કે જયારે અનુભવ થાય ત્યારે. તો કે શું અનુભવ થાય? તો કે આત્માનો જયારે ખરેખર અનુભવ થાય છે ત્યારે એ સાચું ભેદ જ્ઞાન થયા પછીથી એ વાત બરાબર થઈ જાય કે ના, ખરેખર એ આત્માથી જુદા છે, એ અશુચિ છે. આશ્રવો છે તે ખરેખર આત્માથી જુદા છે, એ અપવિત્ર છે, અશુચિ છે, એ જળ છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે ના દુણ, એટલે કે એ જણાઈ ગયું. એ શું જણાઈ ગયું? જ્યારે એને આત્માનું લક્ષ્ય કરતા ભેદ જ્ઞાન થયું ત્યારે એને ખરેખર અનુભવાઈ ગયું કે આ આશ્રવો છે તે અશુચિ છે, અપવિત્ર છે, એ દુઃખનું કારણ છે, એ જળ છે. ત્યારે એને જણાઈ ગયું. ત્યાં સુધી શું હતું? ત્યાં સુધી એને ધારણા જ્ઞાનમાં વાત હતી. અત્યારે આપણને ધારણા જ્ઞાનમાં જે વાત છે એ પાકી શ્રદ્ધા રૂપે ક્યારે થાય? કે જ્યારે આત્માનો અનુભવ થાય અને હું આ આત્મા અને આ બીજું બધું જુદું, ત્યારે એને એ સમજાઈ જાય, ત્યારે એ અનુભવાઈ જાય. એટલે ત્યારે એને એમ કહેવાય કે એને જણાઈ ગયું. ના દુણા એ જે શબ્દ મૂક્યો છે ને, એની પાછળનો જે ભાવ છે એને સમજવાનો છે, એને પકડવાનો છે કે ત્યારે એને ખરેખર ભેદ જ્ઞાન થઈ ગયું. અને એ ભેદ જ્ઞાન થાય પછી કોઈ કરતા કોઈ એને ફેરવી શકે નહીં. એની શ્રદ્ધા ભેદ જ્ઞાન થયા પછીથી અનુભવ સહિતની શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે. જો એક એક નાની નાની વાતને ગુરુદેવે અહીંયા કેવી સ્પષ્ટ કરી છે, એક શબ્દનો કેવો ગૂઢ અર્થ પડ્યો છે. જણાઈ જાય છે કરીને એમાં આગળ વધી જાય પંડિતાઈ કરવાની વાત નથી ભાઈ. ભગવાન આત્માથી આશ્રવો જુદા જણાઈ જાય એમ કહી દીધું, પણ વાત એમ છે કે એ તો આત્માનું જે લક્ષ્ય કરે એને જણાઈ જાય છે, અને એને એ જણાઈ જાય છે એ વાત અહીંયા ગુરુદેવે કરી છે. એને એ ભેદ જ્ઞાન થયું. બાકી ત્યાં સુધી જો એને ગમે તેવો પાકો નિર્ણય કર્યો, દ્રઢતા કર્યો, છતાં પણ એ ધારણા જ્ઞાન છે, એ અનુભવ સહિતની વાત નથી. આવી વાત કોણ આપે? ગુરુદેવ સિવાય કોણ આપે આ વાત? એક તો શાસ્ત્ર એવું, ગાથાઓ એવી, એની ટીકા એવી અદભુત, અને એમાંથી પાછા ભાવ કાઢવા. બહુ સરસ વાત મૂકી છે. ફરી વાંચીએ, આ વાતને પકડવાની છે. એમાં અહીંયા એમ કહેવું છે કે આશ્રવો અને અશુચિ, અચેતન અને દુઃખના કારણ જાણીને, એવું જાણીને ત્યાં સુધી જે છે, ત્યાં સુધી તો શું છે, માહિતી રૂપે જાણ્યું છે. એવું જાણીને પછી આગળ એનો વિશેષ ખુલાસો એમ થાય છે કે અત્યંત સૂચિ એવા પવિત્ર ભગવાન આત્મા, ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા, એનો પોતે પોતાના પુરુષાર્થથી અનુભવ કરે છે. સ્વાનુભૂતિ, સ્વને અનુભવે છે, તો એવા સ્વને અનુભવતા એના જ્ઞાનમાં એ ભગવાન આત્મા આવ્યો છે. ત્યારે પેલા આશ્રવો એને અસૂચિતપણે જણાઈ ગયા અને એ નિર્મળ ભેદ જ્ઞાન થયું. એ જ ધર્મ અને મોક્ષ માર્ગ છે. સ્વ તરફ વળતા જ્યાં શુદ્ધ આત્મા જણાયો ત્યાં આશ્રવો પછી અસૂચિ રૂપે જ દેખાય, અસૂચિ રૂપે જ શ્રદ્ધાય. આત્મા જેવો જણાયો, શુદ્ધ આત્મા જેવો જણાયો કે ત્યાં આશ્રવો અસૂચિ ઇત્યાદિ રૂપે, એટલે જળ રૂપે, દુઃખના કારણ રૂપે જ પછી લાગે છે. એ નિજ સ્વરૂપથી ભિન્ન છે એમ ભેદ જ્ઞાન થઈ જાય છે અને આત્મા આશ્રવોથી નિવૃત્ત થાય છે. ચોથો બોલ લેવો છે ને પ્રભુ, અહીંયા ચોથા બોલની આ વાત આવી ગઈ. શું ચોથા બોલમાં વાત છે? કે એ જુદા પડી જાય છે. ચોથા બોલમાં એ વાત છે, જ્યારે એને આત્માનું લક્ષ થાય છે અને તે વખતે જ એને એ ભાવો આશ્રવો એ જુદા પડી જાય છે. એ આશ્રવોથી જુદો પડી જાય છે, નિવૃત્ત થઈ જાય છે. આશ્રવો જુદા જણાઈ જવા, એમાં એક ભાવ છે. જુદા જણાઈ જવા એટલે કે એ જાણવા માટે, લખવા માટે, પંડિતાઈ કરવા માટે બેઠો છે એમ નથી. વર્તમાનમાં અત્યારે આપણે આ ગાથાનો અભ્યાસ કરતા કરતા, આપણે દ્રઢતા કરતા કરતા કરતા, આપણને ધારણા જ્ઞાન સુધી આપણને એમ થયું કે ના ના, આ આશ્રવો અને જીવ બંને જુદા જુદા પ્રકારના જ છે, બંને તદ્દન ભિન્ન છે. આ થયું, પણ પછી એ ભગવાન આત્માના આશ્રયે એ બધું જુદું પડી જાય છે, ભેદ જ્ઞાન થાય છે, જુદા પડે છે. તો એમાં ત્રિકાળી જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે એનું લક્ષ કરતા એ જુદા પડી જાય છે, અને જ્યારે જુદા પડી ગયા છે તો પછી એ આશ્રવોથી નિવૃત્ત થયો છે. ભેદ જ્ઞાન થયું છે તો એ નિવૃત્ત થાય છે. નિવૃત્તિ કઈ રીતે થઈ, આશ્રવોથી નિવૃત્ત થાય કેવી રીતે, કે ભેદ જ્ઞાન એવું થયું છે એટલે એ નિવૃત્ત થાય છે. પછી એને યાદ કરવું નથી પડતું. આ વાત અહીંયા અંદર મૂળ વાત એ છે કે એને યાદ નથી કરવું પડતું કે આ આશ્રવો છે, પાપનું કારણ છે, આમ છે તેમ છે. ના, એને અનુભવ થઈ જાય છે એટલે પોતે એનાથી ભિન્ન થઈ જાય છે. એટલે હંમેશા એની દશા તો એવી જ હોય છે કે એનાથી જુદો હું ભગવાન આત્મા છું. ક્યારેક એને પછી એવા શુભાશુભ ભાવ આવે તો પણ એનાથી અલિપ્ત રહે છે, એમ એ નિવૃત્ત થાય છે. બહુ સરસ વાત છે ભાઈ. તો આ ભાવને ફરી ફરી અને વાંચી અને પકડવાનો છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મરી Thank you.